દોલતરામજી કૃત છ ઢાળા ચાલે છે, તેમાં 12 ભાવનાનું વર્ણન પાંચમી ઢાળમાં ચાલે છે, તેમાં છઠ્ઠી અસુચિ ભાવનાનું આપણે ભાવાર્થ લેવાનું છે. 143 પાનું છે આમાં. આઠમી ગાથામાં છઠ્ઠી અસુચિ ભાવના છેનો ભાવાર્થ. આ શરીર તો માંસ લોહી પરુ વિષ્ઠા વગેરેની કોથળી છે, બાસ્કેટ છે. શરીર શું છે? બાસ્કેટ જેવું છે, ને એમાં શું ભર્યું છે? માંસ લોહી પરુ વિષ્ઠા વગેરે અશુચિ અપવિત્ર મલિન વસ્તુ એમાં ભરી છે, અને હાડકા ચરબી વગેરેથી ભરેલ હોવાથી અપવિત્ર છે, તથા 9 દ્વારોથી મેલને બહાર કાઢે છે. એવા શરીરમાં મોહ એટલે રાગ કેમ કરાય? આવું ભરેલું છે અને એના જે દ્વારો છે એમાંથી તો બધું ખરાબ વસ્તુ બહાર નીકળે છે, આવા શરીર ઉપર મોહ કે રાગ કેમ કરાય? આ શરીર ઉપરથી તો માખની પાંખ જેવી પાતળી ચામડીથી મઢેલું છે. માખની પાંખ એટલે શું? માખીની પાંખ હોય, પાતળી કેટલી હોય છે એવી આ ચામડીથી મઢેલું છે. બાકી આ ચામડી જો કાઢી નાખે તો અંદરમાં બધું અપવિત્ર ભરેલું છે. ઉપરથી ખાલી માખની પાંખ જેવી પાતળી ચામડીથી મઢેલું છે, તેથી તે બહારથી સુંદર લાગે છે, પણ જો તેની અંદરની હાલતનો વિચાર કરવામાં આવે તો તેમાં અપવિત્ર વસ્તુઓ ભરી છે, તેથી તેમાં મમતા અહંકાર કે રાગ કરવો નકામો છે. અને આ તો દરેકને અનુભવ ગમ્ય છે, શરીરમાં ગમે એવી સારી વસ્તુ નાખો ખરાબ થઈને બહાર નીકળવાનું છે. લોહી માંસ હાડકા ચરબી વગેરેથી આ ભરેલી અપવિત્ર કોથળી છે. અહીં શરીરને મલિન બતાવવાનો આશય ભેદજ્ઞાન દ્વારા શરીરના સ્વરૂપનું જ્ઞાન કરાવી નિજ પવિત્ર પદમાં રુચિ કરાવવાનો છે, પણ શરીર પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરાવવાનો નથી. અશુચિ ભાવના કહીને શરીર પ્રત્યે દ્વેષ કરવો એવો અર્થ નથી, પણ શરીર પ્રત્યે ઉદાસીનતા કરી તારે જો રુચિ કરવી હોય તો તારા ચૈતન્ય આત્માની રુચિ કરજે એમ બતાવવાનો હેતુ છે. શરીરથી જુદો પડજે, શરીરનો મોહ મમતા રાગ છોડીને તું આત્મા જે પવિત્ર છે તેની રુચિ કરજે એ બતાવવાનો હેતુ છે. શરીર તેના સ્વભાવથી અશુચિમય છે, તો આ ભગવાન આત્મા નિજ સ્વભાવથી શુદ્ધ અને સદા શુચિમય પવિત્ર ચૈતન્ય પદાર્થ છે. બે શરીર એના સ્વભાવથી મલિન છે અને આત્મા એના સ્વભાવથી પવિત્ર છે. શરીર સદાય મલિન જ રહેવાનું, અપવિત્ર જ રહેવાનું, અશુચિ રહેવાનું, અને ભગવાન આત્મા તો સદાય શુચિમય પવિત્રમય શુદ્ધ જ રહેવાનો છે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ આત્માની સન્મુક્તા વડે પોતાના પર્યાયમાં અશુચિપણાની એટલે પવિત્રતાની વૃદ્ધિ કરે છે, તે અશુચિ ભાવના છે. સમ્યક દ્રષ્ટિ શરીરને અશુચિ જાણીને શું કરે છે? કે પોતાના શુદ્ધ આત્માની સન્મુક્તા વડે, સ્વસન્મુક્તા વડે, અવલંબન વડે પોતાની પર્યાયમાં પવિત્રતા, વિતરાગતા, નિર્મળતા એ વૃદ્ધિ કરે છે, તે સાચી અશુચિ ભાવના છે. શરીર અશુચિ છે એની સામે પોતામાં વિતરાગતાની વૃદ્ધિ કરવી તે સાચી અશુચિ ભાવના છે. સાતમું આશ્રવ ભાવના. જો યોગન કી ચપલાય તાતે હે આશ્રવ ભાઈ, આશ્રવ દુખ કાર ઘને રે બુદ્ધિવંત તીન નિર્વે રે. અહીંયા દેખાડ્યું છે આશ્રવ. આશ્રવ એટલે એનો અર્થ શું? નવા કર્મોનું આવવું, એટલા માટે આઠ કર્મો દેખાડ્યા છે. કર્મો આવે છે જેમ કોઈ બાણ મારે છે આપણને, એરો ને, બાણ એટલે એરો મારે છે તો આપણને વાગે છે, એમ આશ્રવથી નવા કર્મો આવે છે એ અહીંયા આપણને દેખાડે છે ચિત્રમાં. એનો અનુવાદ, હે ભવ્ય જીવ, યોગની જે ચંચળતા છે તેનાથી આશ્રવ થાય છે, અને તે આશ્રવ ઘણું દુઃખ કરનાર છે. આશ્રવ યોગ મન વચન કાય ની ચંચળતા તેનાથી નવા કર્મો આવે છે. તો એ યોગ ની ચંચળતા મન વચન કાય ની ચંચળતા તે દૂર કરવી જોઈએ. કારણ કે આશ્રવ આવે કેવું છે, ઘણું દુઃખ દેનાર છે. કોઈ પણ આશ્રવ હો, પુણ્ય આશ્રવ હો કે પાપ આશ્રવ હો, તે જીવને ઘણું દુઃખ આપનાર છે. માટે મન વચન કાય ની ચંચળતાને નાશ કરવી જોઈએ, ઓછી કરવી જોઈએ. જેટલી અંતરમાં વિકલ્પો રાગ દ્વેષ હશે તેટલા નવા કર્મો આવશે. એ સાથે સાથે વચન અને કાયની ચંચળતાથી પણ નવા કર્મો આવે છે. અને આશ્રવ ઘણું દુઃખ કરનાર છે. માટે સમજદાર જ્ઞાની તેને દૂર કરે, તેને છોડી દે, એ આશ્રવ ભાવના છે. એટલે યોગ સાથે બધું આવી ગયું ને. યોગ સુધી બધા જ્યાં જેને યોગ સૌથી છેલ્લો જાય છે, એટલે એ પહેલાના બધા સાથે. અને એમાં યોગમાં મનની ચંચળતામાં રાગ દ્વેષ તો થાય ને મનના જોડાણમાં, એટલે એ સાથે લઈ લેવું. વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે તે ભાવ આશ્રવ છે. અને તે સમયે કર્મયોગ રજકણોનું સ્વયં સ્વતઃ આવવું, આત્માની સાથે એક ક્ષેત્રમાં આગમન થવું, તે દ્રવ્ય આશ્રવ છે. એટલે યોગમાં એની સાથે પહેલા પૂર્વે મિથ્યાત્વ અવરત પ્રમાદ કસાય બધા સાથે સમજી લેવા. અહીંયા યોગ માત્ર શું કામ યાદ કર્યો છે કે જે કસાય આદિ છે એનાથી કર્મ બંધાય છે, એટલે બંધમાં એને વધારે લે. બાકી તો આશ્રવ પણ છે. રાગ એ શું છે, આશ્રવ છે કે બંધ છે? બંને છે. પણ સામાન્ય રીતે યોગ એટલે યોગથી કર્મો આવે ને કસાયથી બંધતા, એટલે બાકી યોગની સાથે બીજા આશ્રવ પણ સમજી લેવા. તો વિકારી શુભ કે અશુભ, પુણ્ય કે પાપના ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે તેનું નામ ભાવ આશ્રવ કહેવામાં આવે છે. અને તે સમયે નવીન કર્મયોગ રજકણ, જે કારમણ વર્ણના, બીજા નહીં, નવીન કર્મયોગ થવા યોગ કોણ છે, કારમણ વર્ણના, તે અહીંયા કર્મરૂપે થઈને આવે છે. કેવી રીતે આવે છે, સ્વયં સ્વતઃ આવે છે અને આત્માની સાથે એક ક્ષેત્રમાં આવે છે, તેને દ્રવ્ય આશ્રવ કહે છે. અને તેમાં જીવના અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે. જીવના શુભાશુભ ભાવ પુણ્ય પાપ એમાં નિમિત્ત છે, કર્મો તો એની મેળે સ્વયં આવે છે. ચંચળતા મનમાં વિકલ્પતા, એટલે આત્માના પ્રદેશો ચંચલિત થાય છે ને, વાઇબ્રેટ થાય છે ને, વાણી બોલીએ હાથ ઊંચો નીચો થાય તો આત્માના પ્રદેશો સંચલિત થાય છે, હલે છે, જેને શું કે ગુજરાતીમાં ધ્રુજે છે, વાઇબ્રેટ કંપાયમાં નહીં કંપે છે, તો તે યોગ કહેવાય છે. એનાથી નવા કર્મો એટ્રેક્ટ થાય છે. પુણ્ય પાપ બે આશ્રવ અને બંધના ભેદ છે. પુણ્ય પાપને વધારે આશ્રવમાં લેવાય અને બંધમાં, પણ અહીંયા યોગને મુખ્યતાથી કરીને કીધું છે. હવે પુણ્યની વ્યાખ્યા કરે છે. પુણ્ય કોને કહે છે, દયા દાન ભક્તિ પૂજા વ્રત વગેરે શુભ ભાવ સરાગી જીવને હોય છે અને તે અરૂપી અશુદ્ધ ભાવ છે. આજકાલ તો અજ્ઞાન ભાવે આમ જ માની લે, પૂજા ભક્તિ દયા દાન વ્રત કરી એટલે આપણને ધર્મ થઈ જાય. ધર્મ એટલે સંવર, અને સંવરથી નિજરા થાય, નિજરાથી મોક્ષ થાય. પણ પુણ્ય એ આશ્રવનો ભેદ છે, બંધનો ભેદ છે, એ ક્યાંય હવે વાત એને સાંભળવા પણ મળતી નથી. પુણ્ય શેનો ભેદ છે, આશ્રવ અને બંધનો ભેદ છે, એ સંવર નિજરાનો ધર્મનો ભેદ નથી. કરે પુણ્ય અને માની લે મેં ધર્મ કર્યો, સંવર નિજરા કર્યું, ભાઈ પુણ્ય પાપ તો આશ્રવ છે, બંધ છે, તેનાથી જીવને નવું બંધન થાય છે, છૂટવાનો માર્ગ નથી. કોઈ પણ દયાદાન તો પ્રશ્ન થાય, તમારે ન કરવાને દયાદાન. જો દયાદાન બંધના કારણ હોય, આશ્રવ ને બંધ હોય તો ન કરવાને. કેમ, કોઈ પ્રશ્ન પૂછે શું જવાબ દેવો, કરવા કે ના કરવા? હોય છે કરવા કે ન કરવા, હોય છે નહી કરવા. બસ એ સરસ જવાબ તો એ છે. કોઈ એમ પૂછે ને કરવા કે ન કરવા, તું જો સ્વરૂપમાં લીન રહેતો હોય તો કરતો જ નહીં,
અને જો સ્વરૂપ ની સ્થિરતા જાગતી હોય, પુરુષાર્થ તારો જાગ્રત થતો હોય તો સુભાવ કરવા પણ રોકાતો નહીં, તો સ્વરૂપ માં તો લીન નથી થતો અને એને પાપ માં જવું છે તો એ વાત બરોબર નથી. સ્વરૂપ માં લીન થવા માટે તો પુણ્ય પણ જોડવા માટે, પણ સ્વરૂપ માં એકાગ્રતા ન થાય તો પાપ થી બચવા એવા સુભાવ હોય છે, એ ભૂમિકા અનુસાર હોય છે. પણ એને બંધરૂપ જાણજે, એને જો બંધરૂપ જાણીશ તો એને છોડીને સંવર નિદ્રામાં જાય, પણ એને જો ધર્મ માનો એ કોઈ દી તું છોડીશ નહીં. સુભાવ પેલા છૂટશે નહીં, પણ સુભાવ ધર્મ છે એવી માન્યતા છૂટશે. આપણને પેલા શું થાય છે, સુભાવ છોડવા પ્રયત્ન કરીએ, પેલા સુભાવ ન છૂટે પણ સુભાવ ધર્મ છે એવી ખોટી માન્યતા છૂટે છે. તો અહીંયા કહે છે જીવના અરૂપી અશુદ્ધ ભાવ છે અને તે ભાવ પુણ્ય છે, અને તે સમયે નવીન કર્મયોગ રજકણનું સ્વયં સ્વતઃ આવવું તે દ્રવ્ય પૂર્ણ છે. પોતાને સાતા વેદની બંધાય, શુભ આયુષ બંધાય, ઉચ્ચ ગોત્ર બંધાય, એ બધું આવે તેનું નામ દ્રવ્ય પૂર્ણ કહેવામાં આવે છે. અને જીવમાં કસાયની મંદતા થાય, શુભ ભાવ થાય, તેનું નામ ભાવ પુણ્ય કહેવામાં આવે છે. પાપની વ્યાખ્યા કરે છે, હિંસા અસત્ય ચોરી ઇત્યાદિ જે અશુભ ભાવ છે તે ભાવ પાપ છે, અને તે સમયે કર્મયોગ પૂજગલનું આવવું તે દ્રવ્ય પાપ છે. અશુભ ને અશુભ ભાવ બે કેવા છે, સરખા છે ને, બે બંધના કારણ છે, બે છોડવા જેવા છે ને, કેવા છે, બે બે આશ્રવ છે, બે બંધ છે. તો એમાં શું આપણે પુણ્ય કરે કે પાપ કરે બધું સરખું ને, કેમ બે સરખા તો છે ને, એમાં શું ફરક પડ્યો, બે છોડવા જેવા છે ને, બે બંધના કારણ છે ને. આ તો ગતિમાં લઈ જાય છે, બે સરખા જ ને, તો બે માંથી ક્યાં સારા, તો સારા નથી તો બે ખરાબ છે ને, તો બે સરખા ત્યાં તો પછી એને પૂરેપૂરો વિવેક વર્તવો જોઈએ. મારા ચૈતન્યના અબંધ સ્વભાવની અપેક્ષાએ નિરાશ્રવી વિતરાગી સ્વભાવની અપેક્ષાએ બે સરખા છે. મારો જે અબંધ સ્વભાવ મુક્ત સ્વભાવ છે, વિતરાગી અકસાય સ્વભાવ છે, તેની અપેક્ષાએ મંદ કસાય કે તીવ્ર કસાય, શુભ રાગ કે અશુભ રાગ બે સમાન છે સ્વભાવની અપેક્ષાએ. પણ એની ભૂમિકામાં એ પ્રકારે વિવેક હોવો જોઈએ કે ભાઈ પુન પાપ સરખા કીધા એટલે હવે આપણે ગમે એવા પાપ કરીએ તો ચાલે એવું હોય શકે નહીં. ખરેખર આપણે જૈન ધર્મમાં પાળીએ છીએ, આપણે કે જૈન હું છું, હું જૈન ધર્મને પાળું છું, જિનેન્દ્ર ભગવાનની આજ્ઞામાં રહું છું, હું ગુરુદેવસિંહનો ભક્ત છું, એમાં આપણી બહુ મોટી જવાબદારી આવી જાય છે કે આપણા જીવનમાં એ પ્રકારની ભૂમિકા અનુસાર હિંસા જૂઠું ચોરી કુશીલ કે પરિગ્રહ આદિ કોઈ પણ પાપ, તીવ્ર ક્રોધ માન માય કોઈ પણ પ્રકારના પાપ એવા ન હોવા જોઈએ કે જોઈને કોઈ આંગળી ચીંધે કે આ આવા છે, એવી મોટી જવાબદારી. એ પ્રકારની તીવ્ર હિંસા પણ ન હોય, ભૂમિકા અનુસાર એકેન્દ્રીયની કે એ હોય છે જુદી વાત છે, એનો પણ એને ખેદ હોવો જોઈએ. બાકી તીવ્ર ત્રસ આદિની હિંસા ન હોય, તીવ્ર જૂઠું ચોરી એ પ્રકારના ભાવ, પરિગ્રહની મમતા, તીવ્ર ક્રોધ માન માયાલોભ એ પ્રકારે હોવું જોઈએ. એવું જો હજી જીવનમાં છે તો હજી એને જૈનપણાની પણ ભૂમિકા હજી શરૂ થઈ નથી, સામાન્ય જૈનપણાની. નિશ્ચય જૈન તો સમ્યક દ્રષ્ટિ છે એ તો નહીં, પણ સામાન્ય જૈનપણાની ભૂમિકા પણ એ બનતો નથી. એટલે એ પ્રકારે એની જવાબદારી બને છે કે જીવનમાં આ જે પાપ લેખા છે, કોઈ એ માને મિથ્યાત્વ મોટું પાપ છે એટલે આવા પાપ તો આપણને ગમે તે હોય ચાલે એવું હોય શકે નહીં. હિંસા બસ પોતે જોઈ લેવું, પોતે કેવા ભાવમાં ઉભો છે, પોતે કેવા ભાવમાં ઉભો છે જોઈ લેવું. તીવ્ર હિંસા જૂઠું ચોરી આદિ કુશીલ કે પરિગ્રહના ભાવ એનામાં હોવા ન જોઈએ. ખાસ એ રીતે જીવન એ પ્રકારનું હોવું જોઈએ, અંતર બાહ્ય જીવન એવું હોવું જોઈએ કે એની આરાધના સાધના સીધી ચાલે, સરળ સરળ કે ને, અંતરમાં એવા માયા કસાય લોભ કસાય ન હોય, કે જીવન એનું એવું સરળ પ્રમાણનું હોવું જોઈએ. તો જે હિંસા અસત્ય ચોરીના અશુભ ભાવ છે તે ભાવ પાપ છે, અને તે સમયે કર્મયોગ પૂતગલનું આગમન, અસાતા વેદની બંધાય, નરકનું આયુષ્ય બંધાય, નીચ ગોત્ર બંધાય, એવી પાપની પ્રકૃતિ બંધાય, તેનું નામ, તે આવે એવા કર્મો તેનું નામ દ્રવ્ય પાપ કહેવામાં આવે છે. પરમાર્થી ખરેખર વાસ્તવમાં જોઈએ તો પુણ્ય અને પાપ, શુભાશુભ ભાવ આત્માને અહિત કરનાર છે, નુકસાન કરનાર છે, દુઃખ આપનાર છે, તથા આત્માની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે. જીવની વિકારી ચારિત્ર ગુણની વિકારી અશુદ્ધ પર્યાય છે. દ્રવ્યપૂર્ણ પાપ તો પર વસ્તુ તો પૂતગલ છે, તે કાંઈ આત્માનું હિત અહિત કરી શકતા નથી. ભાવ પુણ્ય છે જીવને નુકસાન કરે, ભાવ પાપ એ જીવને નુકસાન કરે. દ્રવ્યપૂર્ણ તો પૂતગલમાં કર્મમાં છે, એ જીવને લાભ પણ ન કરે અને નુકસાન પણ ન કરે. સાતા વેદની હોય, પુણ્ય ઉદય હોય, દેવ શાસ્ત્ર ગુરુનો યોગ મળે, એ જીવને લાભ કરે કે ન કરે, કે પરદ્રવ્ય જીવને લાભ નુકસાન કરી શકતા નથી. આમ બરાબર નિર્ણય દરેક જ્ઞાની જીવને હોય છે. પરદ્રવ્ય હેરાન ન કરે, પુણ્ય પાપે મારું નુકસાન કરે અને સંવર નિજાતિ મારું હિત થાય, એવો નિર્ણય જ્ઞાની જીવને હોય છે. અને આ પ્રમાણે વિચાર કરી સમ્યક દ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના આલંબનના બળથી જેટલા અંશે આશ્રવભાવને દૂર કરે છે, તેટલા અંશે તેને વિતરાગતાની વૃદ્ધિ થાય છે, તેને આશ્રવ ભાવના કહેવામાં આવે છે. દરેક ભાવનાની પાછળ શું શબ્દ વાપરા છે કે વિતરાગતાની વૃદ્ધિ થવી જોઈએ. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક વિતરાગતાની જેટલી વૃદ્ધિ થાય તેટલું સાચી તેને ભાવના ભાવી છે એમ કહેવામાં આવે છે. તો આશ્રવ ભાવના પણ એમ સમજવું કે પુણ્ય પાપ બે આશ્રવ છે, તે બે ભાવ મારા આત્માનું અહિત કરનાર છે. દ્રવ્ય પાપ કે દ્રવ્યપૂર્ણ મને લાભ નુકસાન કરતા નથી એમ નક્કી કરીને વિચારીને આત્માના આશ્રય વડે જેટલો આશ્રવ ભાવ દૂર થાય અને જેટલી વિતરાગતા પ્રગટે તેને આશ્રવ ભાવનાનું સાચું જાણ્યું એમ કહેવામાં આવે. આશ્રવ ભાવના એટલે એમ નહીં કે આશ્રવની વૃદ્ધિ કરવી. આશ્રવ ભાવના સાચી ભાવિકોને કહેવાય, આશ્રવને દૂર કરે ને વિતરાગતા કરે. હવે આઠમી સંવર ભાવના. જીન પુણ્ય પાપ નહીં કીના આત્મય અનુભવ ચિત્ત દીના, તિનહી વિધિ આવત રોકે સંવર લહી સુખયવલોકે. સંવર ભાવનામાં દેખાડે છે સંવર એટલે શું, શુભાશુભ ભાવોને કેમ અટકાવવા અને એના નિમિત્તે નવા કર્મો આવતા પણ અટકી જાય. એ સંવર કેવી રીતે શું કામ કરે છે, ચિત્રમાં શું દેખાડ્યું, ઢાલ. સૌથી પહેલા સંવર કયો છે, સમ્યક દર્શન. સૌથી પહેલું સંવર પ્રગટ ક્યારે થાય છે, સમ્યક દર્શન પ્રગટ થતા, શુદ્ધતાની શરૂઆત, શુદ્ધતાનું પ્રગટ થવું, ધર્મનું પ્રગટ થવું, મોક્ષ માર્ગની શરૂઆત થવી, તેનું નામ સંવર કહેવામાં આવે છે. અને સંવર કેવી રીતે શું કામ કરે છે, જીવને બચાવવાનું, પ્રોટેક્ટ કરે છે, ઢાલ, ઢાલની જેમ કે નવા કર્મ આવતા હવે અટકી જાય છે. એનો અન્વયાર્થ, જેવોએ શુભ ભાવ અને અશુભ ભાવ કર્યા નથી, જો બે લીધા છે, શુભ અશુભ ભાવ નથી કર્યા. આશ્રમમાં શું હતું, બે હતા શુભાશુભ ભાવ. સંવર એનાથી વિરોધ છે કે જે આશ્રવનો વિરોધી સંવર છે અને બંધના વિરોધી નિજરા અને મોક્ષ છે. સંવરને અટકાવે, આશ્રવને અટકાવે તે સંવર છે અને નિજરાને એક દેશ ટાળે તે કર્મને એક દેશ ટાળે તે નિજરા છે અને કર્મને સર્વદેશ ટાળે તેનું નામ મોક્ષ કહેવામાં આવે છે. એટલે આશ્રવની સામે અહીંયા સંવરની વાત કરે છે કે આશ્રવને જે રોકે છે તેનું નામ સંવર છે, કર્મો જે બંધાયેલા છે તેને થોડા ટાળે તેનું નામ નિજરા, અને પૂર્ણપણે ટાળે તેનું નામ મોક્ષ કહેવામાં આવે. તો સંવરની વ્યાખ્યા કરતા કહે છે, જેમણે શુભ અને અશુભ ભાવ નથી કર્યા તો શું કર્યું છે, માત્ર આત્માના અનુભવમાં શુદ્ધ ઉપયોગમાં જ્ઞાનને લગાવ્યું છે. ઓલી નાસ્તી કરી, શુભ અશુભ ભાવ નથી કર્યા તો શું કર્યું છે, એની જગ્યામાં શું કર્યું કે પોતાના ઉપયોગને આત્માના અનુભવમાં, આત્માના વેદનમાં એને જેને લગાવ્યું છે, જ્ઞાનને પર સન્મુખતાથી હટાવી સ્વ સન્મુખ કર્યું છે, તેઓએ આવતા કર્મોને રોક્યા છે, તેને હવે નવા કર્મો આવતા નથી. સંવર પ્રગટ થતા નવા કર્મોનું આવવું અટકી જાય છે, તે આવતા કર્મોને રોક્યા છે અને સંવર પ્રાપ્ત કરીને સુખનો સાક્ષાત્કાર અવલોકે છે, અનુભવ કરે છે, વેદે છે, સાક્ષાત્કાર કરે છે. જ્યાં સંવર થાય છે ત્યાં સાચું સુખ પ્રગટ થાય છે. સંવર વિના સાચું સુખ હોતું નથી. એટલે સંવર નવા કર્મોને આવતા રોકે છે અને સુખની પ્રાપ્તિ કરાવે છે. પિક્ચરમાં આઠ કર્મના નામ છે અને ઉપર સમ્યક દર્શન લખ્યું છે. પિક્ચરમાં શું લખ્યું છે? આઠ કર્મો છે, ચાર ઘાતી ને ચાર અઘાતી છે. જ્ઞાનાવણી, દર્શનાવણી, મોની, અંતરાય, આ બાજુ વેદની આયુ નામને ગોત્ર. આઠ કર્મોને આવતા રોકે છે. તેનાથી રોકે છે સમ્યક દર્શન રૂપી ઢાલ. સંવર છે એ કેવું છે? ઢાલ જેવું કામ કરે છે. એનો ભાવાર્થ આશ્રવનું રોકવું તે સંવર છે. ભાવ આશ્રવ પણ રોકાય છે અને નિમિત્ત રૂપે નવા કર્મો આવતા રોકાય છે, તેનું નામ સંવર. સમ્યક દર્શન આદિ વડે નિત્યાત્વાદી આશ્રવો રોકાય છે. સૌથી પહેલો સંવર, જેમ આશ્રવ છે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય ને યોગ, તો પહેલો સંવર શું છે? કે મિથ્યાત્વને રોકે તેવો સમ્યક દર્શન રૂપી સંવર. પછી અવ્રતને રોકે એવો પંચમ ગુણ સ્થાને સંવર થાય છે. પછી આગળ પ્રમાદને સાતમે ગુણ સ્થાને પ્રમાદ રોકાય. દસમાના છેલ્લા સમયે કસાય ટળે છે. ચૌદમા ગુણ સ્થાને યોગ ટળે છે. આ રીતે ક્રમે ક્રમે સંવરની વૃદ્ધિ થતી જાય છે. તો સમ્યક દર્શન આદિ વડે મિથ્યાત્વ આદિ આશ્રવો રોકાય છે. શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ બંને બંધના કારણ છે. પુણ્ય અને પાપ, મંદ કસાય ને તીવ્ર કસાય બંને બંધના કારણ છે એમ સમ્યક દ્રષ્ટિ જીવ પ્રથમથી જ જાણે છે. જ્યારથી અનુભવ થયો ત્યારથી એને આવી શ્રદ્ધા હોય છે. જો કે સાધકને નીચલી ભૂમિકામાં શુદ્ધતાની સાથે અલ્પ શુભાશુભ ભાવ હોય છે. સાધક, સાધકનો અર્થ શું છે? મોક્ષને સાધે છે, સ્વરૂપને સાધે છે. સાધના કરનારો સાધક, સાધના કરનારો સાધ્યને પ્રાપ્ત કરવા માટે જે પુરુષાર્થ કરે છે એવો અંતરાત્મા. સાધક એટલે અંતરાત્મા. અંતરાત્માને નીચલી ભૂમિકામાં એટલે ચોથે ને પાંચમે ગુણસ્થાને સમ્યક દર્શનની શુદ્ધતાની સાથે અલ્પ થોડા શુભ કે અશુભ ભાવ હોય છે તો પણ તે બંને બંધનું કારણ માને છે. જે કોઈ શુભ કે અશુભ ભાવ હોય છે તેને જ્ઞાની બંધના કારણ છે તેમ માને છે, તેને મોક્ષનું કારણ માનતા નથી. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના આલંબન વડે જેટલા અંશે શુદ્ધતા કરે છે તેટલા અંશે તેને સંવર થાય છે અને ક્રમે ક્રમે તે શુદ્ધતા વધારીને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરે છે. પુણ્ય પાપને બંધનું કારણ જાણતા હોવાથી જ્ઞાની પોતાના આત્માનો આશ્રય વધારતા જાય, સ્વરૂપનું આલંબન વધારતા જાય છે અને જેટલા જેટલા અંશે સ્વરૂપનું આલંબન વધે છે તેટલી શુદ્ધતા વધે છે અને તેટલા અંશે તેને સંવર થાય છે અને શુદ્ધતા વધતા ક્રમે ક્રમે તે શુદ્ધતા વધારીને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ પોતે સ્વસન્મુખતા પૂર્વક જે શુદ્ધતા એટલે સંવર પ્રાપ્ત કરે છે તે સંવરની સાચી ભાવના છે. સ્વરૂપના આલંબન વડે પણતીમાં શુદ્ધતા પ્રગટ થાય છે તે સાચી સંવર ભાવના છે. અનિજરા ભાવના નિજ. આમાં આચાર્ય કુનકુન આચાર્ય દેવે 12 ભાવના આજ ભાવી છે. એમાં સંવર ભાવનામાં એક સુંદર વાત એમણે કરી છે કે સંવર ભાવના શું ભાવવું એમાં, કે આત્મા સંવરની પર્યાયથી પણ રહિત છે એવી સંવર ભાવના ભાવ. 12 ભાવના છે એમાં સંવર ભાવનામાં શું લખ્યું છે? કે આત્મા શુદ્ધ પર્યાયથી પણ રહિત છે એવા પોતાના ત્રિકાળી આત્માનું અવલંબન લેવું તે સાચી સંવર્ત ભાવના છે. સરસ, એમાં બધી ઘણી ગાથાઓ છે. પરમ પારણામિક ભાવ તો ત્રિકાળી ધ્રુવ આત્મા સંવર્ત તો એક સમયની પર્યાય છે. નિર્વાણ આ તો સ્વભાવની સન્મુખ થવું, તો સ્વભાવ તે ત્રિકાળી આત્મા છે, સન્મુખ થવું તે પર્યાય છે. સમ્યક દ્રષ્ટિ જીવ સ્વ સ્વનુક્તા પૂરક આત્માની સન્મુખ થઈને, તો સન્મુખ થવું તે સંવરની વિતરાગી પર્યાય છે. નવમું નિજરાની ભાવના. નિજ કાલ પાય વિધિ જરના તાસો નિજ કાજન સરના તપ કરી જો કર્મ કી પાવે સોઈ શિવ સુખ દર્શાવે. ચિત્રમાં મુનિરાજ ધ્યાન કરે છે, દેખાડે છે કે સ્વરૂપના ઉગ્ર અવલંબન સાથે ધ્યાનથી એ મુનિરાજ કર્મોનો નાશ કરે છે, એની વાત આમાં આપણને દેખાડે છે. અન્વ્યાક, જે પોતપોતાની સ્થિતિ પૂર્ણ થતા કર્મો ખરી જાય છે તેનાથી જીવનું ધર્મરૂપી કાર્ય સરતું નથી, એટલે થતું નથી. આ વાત આપણે આગળ આવી ગઈ છે. આ કઈ વાત આવી? પોતાની સ્થિતિ પૂર્ણ થતા કર્મ ખરી જાય ને શું કહેવાય? કઈ નિજરા? અકામ નિજરા, અથવા બીજે નામ શું કહેવાય છે? શું કહેવાય? આગળ આવી ગઈ. સવિપાક એનું નામ શું છે? ઉદયમાં આવીને ફળ આપીને ખરી જાય. સવિપાક, ફળ આપીને ખરી જવું. તો આવી એનાથી કઈ આત્માને સુખ નહીં થાય. અહીંયા શું કહે છે? પોતપોતાની સ્થિતિ પૂર્ણ થતા કર્મો ખરી જાય છે તેનાથી જીવને શુદ્ધતા રૂપી સુખ રૂપી કઈ કાર્ય થવાનું નથી. એવું તો અજ્ઞાનીને પણ થાય. કર્મો હોય છે એનો ઉદયકાળ આવતા આવીને ખરી જાય છે, સ્થિતિ પૂરી થતા ખરી જાય છે, એનાથી એને કઈ સાચી નિજરા થતી નથી. તો સાચી નિજરા કોને કહેવાય? પણ જો નિજરા આત્માના શુદ્ધ પ્રતપન દ્વારા કર્મોનો નાશ કરે છે તે અવિપાક અથવા સકામ નિજરા છે, એ સાચી નિજરા છે. ઉદયમાં આવ્યા પહેલા એનું ખરી જવું અથવા સકામ, સકામ એટલે પુરુષાર્થ સહિત, કામ એટલે પુરુષાર્થ, સ એટલે સહિત, પુરુષાર્થ દ્વારા જે કર્મો ખરી જાય છે તે સાચી ધર્મરૂપ નિજરા એને કહેવામાં આવે છે. નિજરાની વ્યાખ્યા કરી, તપ કરે છે ને, નિજરા સેનાથી થાય છે? તપસાજ નિજરા. અને તપ કોને કહેવાય છે? પ્રતપંતી ઇતિ તપ, જે અહીંયા વાત કરી આત્માના શુદ્ધ પ્રતપન દ્વારા. આત્મા કેવો છે? આત્મામાં એકાગ્રતા થતા આત્મા કેવો છે? શોભી ઉઠે છે, જેમ સોનું હોય છે. આ ઉપવાસ કરે તપ કહેવાય, પણ ઉપવાસ કોને કહેવાય? એ પેલા એને ગોતવું જોવે. ઉપ નામ સમીપ અને વાસ એટલે રહેવું. સંયમ નિયમ અને તપ વિશે આત્મા સમીપ છે જે અને સ્થાયી સામાય. આ તો આત્મા ક્યાં વસે છે? આપણી પણતીમાં કોણ વસે છે? અત્યારના તો રાગ વસે છે, પરદ્રવ્યની મમતા વસે છે. આ તો પણતીમાં કોણ વસવું જોઈએ? આત્મા વસવો જોઈએ, તો તેનું નામ સાચું તપ કહેવામાં આવે. વિટળાઈ જવું જોઈએ. એની પણતી કોને વિટાઈ જાય? આત્માને વિટાઈ જાય, તો તેનું નામ વ્રત કહેવામાં આવે છે. આત્મા સ્વરૂપમાં ઉગ્રપણે લીન થતા આત્મા વિતરાગતાથી દીપી ઉઠે, જેમ સોનાને પોલીસ કરે ને, ગુજરાતીને શું કહે ને, ગેરું લગાડે, અથવા અહીંયા પોલીસ કરે છે તો ઓપે છે, શોભે છે, ચકચકાટ થાય છે. એમ આત્મામાં એકાગ્રતા થતા અશુદ્ધતા ખરે છે અને આત્મા વિતરાગતાથી શોભે, તેનું નામ સાચું તપ ને નિજરા કહેવામાં આવે. તો આત્માના શુદ્ધ પ્રતપન દ્વારા કર્મનો નાશ કરે તેનું નામ અવિપાક અથવા તો સકામ નિજરા કહેવામાં આવે છે. એ સાચી નિજરા છે. તે નિજરા કેટલી ખરે એ તો પોતે જેટલો પુરસાદ કરે એ પ્રમાણે ખરે. સૌથી પહેલા દર્શન મોહનો નાશ થાય, પછી અવ્રત એનો અપ્રત્યાખ્યાની જાય, પછી પ્રત્યાખ્યાની જાય, પછી સંજલનનો ક્રમે ક્રમે ક્રોધ માન માયા ને લોભ. કેવળનામ થતા કેટલી પ્રકૃતિ નાશ પામે છે? કેવળનામ થતા કેટલી પ્રકૃતિ નાશ પામે? 63 પ્રકૃતિ, 8 કર્મો છે તેની 63 પ્રકૃતિ નાશ પામે. અને પછી બાકીની કેટલી રહે? એ ક્યારે નાશ પામે? 14મા ગુણસ્થાનમાં છેલ્લો હોય છે ત્યાં એ નાશ પામીને પછી 85 પ્રકૃતિનો ક્ષય કરે. તો આવી જે નિદ્રા, સકામ નિદ્રા કે અવિપાક નિદ્રા છે, તે મોક્ષનું સુખ દેખાડે છે. ઓલી નહીં, સવિપાક જે છે કે અકામ નિદ્રા છે એનાથી કાંઈ મોક્ષ મળશે નહીં, પણ અવિપાક અથવા સકામ નિદ્રાથી તેને મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે. નિદ્રાનું ફળ શું છે? કે મોક્ષ થવું. ક્રમે ક્રમે કર્મોનો નાશ થતા તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે આ નિદ્રાનું સાચું ફળ છે. આ બધી વ્યાખ્યાઓ સંવર નિદ્રાની તો આપણે આગળ આવી ગઈ છે. એનો ભાવાર્થ, પોતપોતાની સ્થિતિ પૂર્ણ થતા કર્મોનું ખરી જવું તો દરેક સમયે અજ્ઞાનીને પણ થાય છે. એમાં કોઈ નવીનતા નથી. કર્મ ઉદયમાં આવીને ખરી જાય. લોન લઈ ગયા હોય 3 મહિના માટે, પછી 3 મહિના પછી આપી જાય, એમાં શું થાય? પણ લોન લઈ ગયા હોય 3 મહિના ને આપી દે, પાછી વહેલી આપી દે તો એમ થાય ને, એને કમાણી કરી હશે તો વહેલી આપે એમ. અને જીવ કેવું છે? છોડે છે થોડું, પણ બાંધે છે ઘણું. જ્ઞાની શું કરે છે? છોડે છે કર્મોની, એને નિદ્રા તો થાય છે ઉદયમાં, પણ એની સામે બંધન ઘણું કરે છે. એટલે ખરેખર એને નિદ્રા જ કહેવાતી નથી. અને જ્ઞાની કર્મોનો ખરું ઘણું થાય છે, બંધન એને ઓછું છે. અને સિદ્ધ ભગવાનને હવે તો બંધન પણ નથી અને છોડવું પણ બેમાંથી કાંઈ નથી. તો અહીંયા નિદ્રાની વાત કરે છે. પોતપોતાની સ્થિતિ પૂર્ણ થતાં કર્મોનું ખરી જવું તો દરેક અજ્ઞાનીને પણ થાય છે. એમાં કોઈ નવીનતા નથી. તે કાંઈ શુદ્ધિનું કારણ થતું નથી. એ કાંઈ સુખનું, ધર્મનું, હિતનું કારણ થતું નથી. પરંતુ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આત્માના શુદ્ધ પ્રતપન વડે જે કર્મો ખરી જાય તે અવિપાક અથવા સકામ નિદ્રા કહેવાય છે. આત્માની શુદ્ધતા દ્વારા, આત્મામાં એકાગ્રતા દ્વારા જે કર્મો ખરી જાય તેને અવિપાક અથવા સકામ એટલે સાચી નિદ્રા કહેવાય છે. તે પ્રમાણે શુદ્ધિની વૃદ્ધિ થતા થતા સંપૂર્ણ નિદ્રા થાય છે, ત્યારે જીવ શિવ સુખ એટલે સુખની પૂર્ણતા રૂપ મોક્ષને પામે છે. નિદ્રા વધતા 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 હવે કર્મો ન જ રહે ત્યારે એને પૂર્ણ સુખ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એમ જાણતો સમ્યક દ્રષ્ટિ જીવ સ્વદ્રવના આલંબન વડે જે શુદ્ધિની વૃદ્ધિ કરે તે નિદ્રા ભાવના છે. આ બધી ભાવના સાચી સમ્યક દ્રષ્ટિને જ હોય છે, સમ્યક દર્શન પૂર્વક જ. કારણ કે અધિકાર હવે કોનો ચાલે છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક શ્રાવક મુનિદશા પહેલા 12 ભાવના ભાવતો હોય છે, મુનિરાજ ભાવના ભાવતા હોય છે, એની વાત છે. એનો અર્થ કે સમ્યક દર્શન પૂર્વક જ આ 12 ભાવનાનું ચિંતન હોય છે. વૈરાગ્યની વૃદ્ધિ કરે, વિતરાગતાની શુદ્ધતાની વૃદ્ધિ કરે તે આ 12 ભાવનાનું ફળ છે. આત્મામાં શુદ્ધતા પ્રગટે અને શુદ્ધતા પ્રગટ થતા જે જૂના કર્મો જ્ઞાનાવણી દર્શનારૂપી પ્રેરણમાં હોય એ હવે બીજી વર્ણના રૂપે પણમી જાય તેનું નામ નિદ્રા કહેવામાં આવે છે. કર્મો જે બંધાયેલા છે એના કારણે બંધાયેલા છે આશ્રવથી, આશ્રવ રાગ દ્વેષ મોહથી એ કર્મ આવે છે અને બંધાય છે. હવે એનાથી વિરુદ્ધ તમે કરો તો શું થાય? એ ખૈરા વગર રહે જ નહીં. હા, અજ્ઞાનીને શું હોય છે કે કર્મો છે ને એક ટાઈમ લઈને બંધાતા હોય છે. એક વિચાર કરીએ, અજ્ઞાનીને શરીર છૂટે છે કે નથી છૂટતું? અજ્ઞાનીને છૂટે, જ્ઞાનીને અને કેવળી ભગવાનને શરીર છોડે છે ને, તો બે સરખા ને આપણે કેમ? કેવડી ભગવાન ની શરીર છૂટે છે અને આપણને છૂટે છે, શરીર તો બે ને છૂટે છે ને, પણ આપણે શું કરીએ, નવું ધારણ કરવા પેલા છોડીએ. હવે એવો કેવડી પરમાત્મા ને નથી, એમને તો શરીર છૂટતા શું થાય છે, સિદ્ધ દશા. એમ આપણને શું થાય છે, કર્મો અમુક ટાઈમ લઈને માટે બંધાતા હોય. જે કોઈ જ્ઞાનાવરણી દર્શના જેવી રીતે આયુષ છે, એ આયુષ કેટલા માટે બંધાય છે, 50-60-100, એ આયુષ પૂરું થતા કર્મો એ ખરી જશે કે નહીં? આયુષ પૂરું થશે એટલે આ કર્મો ખરી જાય છે, નવા બીજા બાંધીએ છે. તો અજ્ઞાની ને કર્મો તો ખરે જ છે, પણ કેવા ખરે છે, ટાઈમ પૂરો થતા. જેમ કે ને પાનખર ઋતુ આવે ત્યારે પાન ખરે કે ન ખરે, એ તો એક નેચરલ પ્રોસેસ છે. એમ કર્મો અમુક ટાઈમ લઈને બંધાયેલા હોય છે, ટાઈમ પૂરો થાય એટલે ખરી જાય. તો એ જયારે ખરે છે ત્યારે આપણે નવા ઘણા બાંધીએ છીએ, એટલે હંમેશા કર્મો તો રિયાઝ કરે. 5,000 ની લોન પાછી આપીએ જ અને પછી શું કહીએ છીએ, 2 મિનિટ પછી જરા બીજા 7,000 આપજો ને, એને લોન પાછી આપી કે ન આપી, દરેકનો જુદો જુદો હોય, દરેકનો જુદો જુદો હોય છે. જેવી રીતે દર્શન મોહની છે, એ કેટલા વખત માટે બંધાય, સૌથી વધારે વધારે 70 કરોડા કોડી સાગર. આયુષ બંધાય તો કેટલા માટે સમય માટે બંધાય, વધારે વધારે બધાને નહીં, 33 સાગરનું. તો એવી રીતે દરેક કર્મની પોતપોતાની સ્થિતિ હોય છે, કોઈ ઓછી બાંધે કોઈ વધારે બાંધે એવો હોય છે. કર્મ રહ્યા કરે, ઉદયમાં રહ્યા કરે. એવું થાય જ નહીં ને, નરકમાં ગયો પછી સિદ્ધ ભગવાન થવાનો તો સવાલ જ નથી. નરકમાં અને દેવ સિવાય કોઈને હોય જ નહીં 33 સાગરો પણ, એવું આયુષ બીજા કોઈને મનુષ્યમાં ન હોય. મનુષ્યને વધારે વધારે કેટલું હોય છે, 1 કરોડ પૂર્વ હોય છે, 33 સાગર તો મનુષ્યને હોતું જ નથી. એટલે એવું શક્ય જ નથી કે સિદ્ધ ભગવાનને એમ કે આયુષ હજી ઘણું વધારે હોય ને મોક્ષ થઈ જાય, એવું બધું હોતું નથી. આ જે આયુષનું વધારે હોય છે કોને હોય છે, નારકી જીવને અને દેવમાં હોય છે. એવું કોઈ બાંધી જ ન શકે ને, બાંધી જ ન શકે. આ એમ કે અચ્છા ફરીથી પ્રશ્ન શું છે કે નારકીનો જીવ છેલ્લા સમયે 33 સાગરનું આયુષ બાંધે, એવું કોઈ શક્ય જ ન બને. કારણ કે મનુષ્યની સ્થિતિમાં એને કોઈ દી 33 સાગરનું આયુષ્ય હોય જ, વધારે વધારે કરોડ પૂર્વનું હોય, કરોડ પૂર્વનું જ આયુષ્ય મનુષ્યમાં બાંધી શકે. નારકી જીવ એને મનુષ્ય થાય છે પણ એ આયુષ એટલા પ્રકારનું જ મર્યાદાનું લઈને આવતું. છે ને સિમંદર ભગવાન છે ને, એક હા બીજા હોય શકે, એમાં હોય શકે. હા જેટલા બાકી હોય તેટલા ભેગા આવે ને, અને આયુષ્કર્મ આવે પાછું, આગલા ભવનું તો આવી જાય ને, આ ભવનું તો આયુષ્કર્મ તો રે. કહેવાનું શું છે, આયુષ્કર્મ આ ભવનું પૂરું છે, પણ હવે આવતો જે ભવિષ્યનો ભવ છે એ તો શરૂ થઈ ગયો છે ને. કારણ કે અહીંયા જ્યાં આયુષ પૂરું અહીંયા થયું પછી ઓલું આયુષ શરૂ થઈ ગયું છે, એટલે આવતા જે નવો ભાવ આવવાનો છે એનું આયુષ તો કર્મ હોય. આયુષ કર્મ વગર ન હોય તો સારી વાત છે. તો એવું ના જ બને. અને એક નિયમ છે, એકવાર આયુષ બાંધ્યું એટલે તમારી ગતિમાં જવું જ પડે, એની નિજા ના થાય. આયુષ નો જે બંધ પડ્યો એટલે તમારી ગતિમાં જવું જ પડે. એ આ પ્રશ્ન એ સરસ છે કે ભાઈ નરક નું આયુષ બાંધ્યું નિજ ભાઈ પુરસાદ કરીને કરી લે તો એવું સંક્રમણ, એવી નિજરા ન થાય, એવી નિજરા ન થાય. આયુષમાં ફેરફાર થાય, ગતિમાં જવું જ પડે. ગતિનો કોઈ દી એ પ્રકારે સંક્રમણ નિજરા ન થાય. હા તો સારું છે, જો નિજરા કર્મ બંધાયેલા પેડા છે અને એમાં એનું જોડાણ ન થતું હોય તો સારી વાત છે. તો કર્મ બંધાયેલા છે અને આપણે એમાં સમય સમયે જોડાય એનું દુઃખ છે. ન જોડાતા હોય તો કર્મ એની મેળે છૂટા. જેમ કે ને મહેમાન ક્યારે આવે, બહુ આવકાર આપીએ તો, પણ મહેમાન ને આવકાર ના આપીએ તો એમાં કર્મ ને આપણે કેવા બહુ આવકાર આપ્યો છે, મીઠો આવકાર, રાગ કરીને એને મીઠો આવકાર તો બંધાય છે. કર્મ પૈડા થી કઈ નુકસાન નથી કરતા, પણ કર્મ માં જોડાણ કરીને રાગ દ્વેષ કરીએ છીએ એ નુકસાન નું કારણ છે. એટલે એ રાગ દ્વેષ કરીએ છીએ તો કર્મ બંધાય છે, અને હવે જો રાગ દ્વેષ ન કરીએ તો એ કર્મ છૂટા વગર રહેતા નથી, છૂટતા જાય છે. એટલે શેમાં ઉદયમાં હા એવું બને ને એમાં શું કર્મ જ આપણે જે અત્યારના ઉદયમાં આવે, અત્યારના જે કર્મ બાંધીએ છીએ આ ભાવમાં પણ ઉદયમાં આવે, આવતા ભાવમાં ઉદયમાં આવી શકે છે. હા ઘણો લાંબો ટાઈમ સુધી પણ આવી શકે છે. કર્મ એનો જે કાળ બાંધો હોય એ પ્રકારે હોય શકે. આપણે અત્યારના જે કર્મનો ઉદય ભોગવીએ છીએ એ કદાચ કેટલાય પૂર્વના ભાવનું હોય છે, એટલે તેનો કેટલો કાળ છે એના ઉપર આધાર હોય છે. આપણે શું કામ યાદ રાખવું છે, મારે હવે જોડાવું નથી ગમે ત્યાં ભવનું ભલે ઉદયમાં આવે, યાદ રાખવાની જરૂર છે. ઓ કર્મને કેમ યાદ રહે, એ કેવો સહજ કુદરતનો ક્રમ છે. સૂરજને કેમ ખબર પડી કે હવે તો સવાર પડ્યું, ચંદ્રમા વયો ગયો, હવે મારે ઉગવાનો ટાઈમ થઈ ગયો. આ કેમ દેખાડે, હવે ઓટમનો ટાઈમ આવી ગયો, હવે મોનસૂનનો ટાઈમ આવ્યો, હવે વિન્ટરનો ટાઈમ, એ બધાને કેમ ખબર પડી જતી હશે. એ જ કુદરતનો સહજ ક્રમ શું દેખાડે છે કે આપણે કરતા બુદ્ધિ કરવાની જરૂર નથી, કુદરતનો સહજ ક્રમ ચાલ્યા કરે છે. અહીંયા આપણને વાત કરી, નિજરાની વાત કરી કે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માના આલંબન વડે શુદ્ધિની વૃદ્ધિ કરે છે, તે સાચી એની નિદ્રા ભાવના છે. કર્મો ને પૂતગલ ને એવી કઈ ખબર ની જરૂર નથી. એની વાત આપણે ઘણી વાર લઈએ છીએ, અરીસાની સામે આપણે ઉભા રહીએ છીએ, હાથ ઊંચો કરે શું થાય છે, અરીસામાં શું થાય, શું કામ એવું થાય, એને કેમ ખબર પડી કે મેં હાથ ઊંચો કર્યો, બરોબર છે ને. પડછાયો પડે છે એને કેમ ખબર પડે હું અહીંથી આમ ચાલ્યો ગયો, પડછાયો ન્યા ન્યા ઉભો રહે ને, કેમ એને કેમ ખબર પડી હું ચાલુ છું, એમ નકામું છે. કોઈ દ્રવ્ય શું કામ નકામું હોય શકે, તો એની સામે હું જ પ્રશ્ન કર્યો, એની કરતા જીવ જ ન હોત તો એવો કોઈ તર્ક ને કોઈ અવકાશ નથી. જગત છે, હવે છે માં પછી આમ હોત ન હોત એનો કોઈ એવા તર્ક ને અવકાશ જ નથી. પૂજલ ન હોત તેને કરતા હું ન કહું હું જીવ જ ન હોત તો તેનો શું પ્રશ્ન. હવે શું જગતમાં છે એમાંથી મારે સુખી કેમ થવું, એમ પ્રશ્ન. આ હોત ન હોત એમ જ હું કહું, જગતમાં નરક જ ન હોત તો, તિર્યંજ ગતિ જ ન હોત તો, જગતમાં પ્રતિકૂળતા હોત નહીં તો, એવા કેટલા પ્રશ્નો થઈ શકે છે. એનો શું છે, હોત ન હોતી હવે તારા હાથમાં નથી. જેમ કે ને જે જોતું આ છે તાર જોતું લઈ લે, મારે આ જોવે આ જોવે એમ નથી, તને ચોઈસ નથી. એમ જગતમાં છ દ્રવ્યો છે, બધા સ્થાનો છે, જેમ છે તેમ છે, હવે તારે શું.